આજે આપણે 3 સપ્ટેમ્બર 1919ની પ્રાર્થના જોઈએ છીએ. ગત પ્રાર્થના 10 ઓક્ટોબર 1918ની હતી, એટલે લગભગ 11 મહિના પછી આ બીજી પ્રાર્થના આવી છે. ગયા પ્રાર્થના માતાજી કહે છે કે હવે હું ફક્ત તમારા માટે જ કામ કરું છું, મારું પોતાનું વ્યક્તિગત કોઈ કામ જ રહ્યું નથી. હું તારા માટે અને કેવળ તારા માટે જ કર્મ કરી રહી છું, એ વિચાર કરવામાં કેટલી તો મધુરતા અનુભવાય છે. એમાં એક આનંદ હોય છે. તમે જોશો કે કોઈ પણ કામ તમે સેવા ભાવે કરતા હશો તો અંદરથી આનંદ પ્રકટ થાય પોતાને મળે. કારણ એ વખતે આપણો અહંકાર છે એ નબળો પડી ગયો હોય છે, આપણે નિસ્વાર્થી હોઈએ છીએ, કોઈ સ્વાર્થ એમાં હોતો નથી, અને એને કારણે એ અંદરનો આત્માનો આનંદ પ્રકટ થવા લાગે છે પોતાને મળે. એમાં એક આનંદ હોય. તમે જુઓ, ઘેરે જો તમને કે તમે અહીંયા વાળી નાખો તો એમાં મજા નહીં આવે, પણ કોઈ તમને કે મંદિરમાં કે જરા વાળી નાખો ને બેન, જરા પ્લીઝ ભાઈ જરા વાળી નાખો ને, તો ઉત્સાહથી કરશું. કારણ એ વાળવામાં જે આનંદ છે એ ઘરના વાળવામાં નથી. ઘરના વાળવામાં લાગે છે આ તો મારું કામ જ છે, મારે કરવું જ પડશે, સમજી ગયા. ઘરના વાળવામાં અહંકાર છે એટલે આપણે એ કર્મમાં આનંદ લઈ શકતા નથી. અને મંદિરના કાર્યમાં આપણને આનંદ આવે છે, કારણ એ વખતે અહંકાર આપણે પાછો ખેંચી લીધેલો હોય છે. હવે આનંદમાં તમારે રહેવું હોય તો એક જ કામ છે કે એ અહંકારને કાયમ પાછો ખેંચેલો જ રાખો, એટલે પોતાને મળે આનંદ પ્રકટ થવા માંડશે. એ રીતે ભૂમિકા રાખશો ને તો નાનમાં કાર્યમાં તમને આનંદ આવશે, દરેક કાર્યમાં તમને આનંદ આવશે. પછી આનંદ વગરનું કોઈ કાર્ય નહીં રહે તમારું. એક અંદરથી ઉમળકો 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 આવ્યા કરશે સતત, એનો અભ્યાસ કરવો પડશે આપણે. એ યોગ છે સાચો, કે આનંદને કેવી રીતે પ્રગટાવો. કારણ આનંદ એ જ પ્રભુ છે. અંદરથી જે આનંદ કોઈ ઉમળકવાનો આનંદ આવતો હોય છે એ જ પ્રભુનું આવિર્ભાવ છે. પ્રભુ તમારા હૃદયમાં પ્રકટ થવા પ્રયત્ન કરી રહ્યા છે, એનું પરિણામ છે. એટલે એનો આપણે અભ્યાસ કરવો પડે છે. માતાજી કહે છે હવે તો હું ફક્ત તારું જ કાર્ય કરું છું. તારું જ કાર્ય કરું છું એટલે સાંસારિક કાર્ય બધા મેં છોડી દીધા છે, સંન્યાસ લઈ લીધો છે, એવું નહીં. તારું કાર્ય કરું છું એટલે કોઈ પણ કામ હોય, ઘરનું કામ હોય કે બહારનું કામ હોય, વ્યવહારનું કામ હોય, એમાં મારો અહંકાર પાછળ રહી જાય છે અને ભાવ પ્રકટ થાય છે પ્રભુ આ દ્વારા હું તારી સેવા કરું છું. આપણે દર વખતે કહીએ છીએ કે જીવનમાં જે કંઈ નાનું કાર્ય હોય, તમારું દૈનંદિન કાર્ય હોય, એમાં તમે એ ભાવ લાવો કે હું પ્રભુનું કાર્ય કરું છું બસ, એટલે પોતાને મળે અંદરથી આનંદ પ્રકટ થવા માંડશે તમારો. પોતાને મળે બધું પ્રકટ થશે, તમારે પ્રકટ નહીં કરવો પડે. આનંદ વાટ જોઈ રહ્યું છે, પડદા પાછળ ઊભો રહીને નાટકમાં જેમ હોય છે ને કે આ વાક્ય પૂરું કર્યા પછી મારે એન્ટ્રી લેવાની, એટલે એ તો આમ તળપા પર થઈને તૈયાર થઈને ઊભો હોય કે વાક્ય બોલે અને હું બોલીને પૂરું કરે એટલે હું એન્ટ્રી લઈ લઉં. એવી રીતે આનંદને તો ઈચ્છા છે કે તાત્કાલિક પ્રકટ થાય, પ્રભુનો માર્ગ ઓપન કરી દે, ઉઘાડો કરી દે. આપણે છીએ કે એમાં અહંકારનો આપણે થોડો દરવાજો બેસાડ રાખ્યો છે અને ઓપન કરવા તૈયાર નથી. હે મારા પ્રિયતમ પ્રભુ, હું તારા માટે અને કેવળ તારા માટે જ કર્મ કરી રહી છું, એ વિચાર કરવામાં કેટલી તો મધુરતા અનુભવાય છે. તું મુક્ત ભાવે કાર્ય કરી શકે, તું મુક્ત રીતે કાર્ય કરે જેમ તારી રીતે કરવું એ રીતે, એના માટે મારે શું કરવાનું? પછી તું મુક્ત ભાવે કાર્ય કરી શકે એટલા માટે અમે વિનમ્ર, અંદરથી જે પ્રેરણા આવે એ પ્રમાણે જ કામ કરવાનું, એ વિનમ્રતા છે. તમે બુદ્ધિથી અહંકારથી નિર્ણય લ્યો તો એ કામ બગડી જશે, તો તમારું કામ થઈ જશે, સમજી લેજો. એટલે અહંકારને બુદ્ધિને એ નિષ્ક્રિય કરી નાખો તમે એક, અને અંદરથી જે પણ એ બુદ્ધિ જ કાર્ય કરતી હોય છે, પણ બુદ્ધિના ઉપરની એક અવસ્થા છે જેને પ્રતિભા કહેવામાં આવે છે, પ્રકાશમય બુદ્ધિ કહેવામાં આવે છે, જેને શ્રી અરવિંદ એનલાઇટન્ડ માઇન્ડ કહે છે, પ્રકાશમય મન કહે છે, એમાંથી નિર્ણય આવે છે. એ પ્રકાશમય મનમાંથી જે નિર્ણય આવતો હોય છે એ પ્રમાણે, પ્રતિભામાંથી જે નિર્ણય આવતો હોય છે એ પ્રમાણે તમે કામ કરો. આપણી જે વ્યવહારિક બુદ્ધિ છે, જે આયોજન કરે છે, જેમાં પોતાનો ફાયદો નુકસાન વગેરે જોય છે, વિચાર કરે છે, આયોજન કરે છે, શું યોગ્ય શું અયોગ્ય એ બધો વિચાર કરે છે, એ સામાન્ય બુદ્ધિ છે, વ્યવહારુ બુદ્ધિ કહેવાય છે, ઓર્ડિનરી ઇન્ટેલેક્ટ. પણ આ પ્રતિભા છે, એને ઉપરથી પ્રકાશ મળતો હોય છે, એટલે ઉપરના પ્રકાશના આધારે નિર્ણય લેતી હોય છે, એ પ્રતિભા છે. બુદ્ધિના ચાર તબક્કા હોય છે એક એક વિકાસના, અને આપણે ચારે તબક્કા પસાર કરીને જવાના છે સાધનામાં. બુદ્ધિ, પ્રતિભા, મેધા અને પ્રજ્ઞા, આ ચાર તબક્કા જે વેદોમાં ગયા છે, શ્રી અરવિંદે કાયમ રિફર કરે છે. આ બુદ્ધિ તો આપણે બધા અનુભવીએ છીએ કે બુદ્ધિથી આપણે કેવું કામ કરીએ. પ્રતિભામાં અંદરથી પ્રકાશ આવતો હોય છે અને એ પ્રકાશ જે નિર્ણય આપે આપણે વિનમ્ર રીતે એ માન્ય કરી લઈએ છીએ અને આપણે કામ કરતા હોય છે. ઘણી વખત તમને અનુભવ આવશે કે અચાનક કોઈ નિર્ણય તમારે લેવો હોય, કોઈ ઝબકારો આવે છે તમને અને અચાનક લાગે છે આમ કરવું જોઈએ, અને તમે એ પ્રમાણે કરવા માંડો તો ખરેખર સક્સેસફુલ આવો છો તમે. આંતરપ્રેરણા હોય છે, એ પ્રતિભાનું કાર્ય છે. કોઈ કોઈ વખત પ્રકટ થાય છે આપણા માજી, એ પ્રતિભા છે. પ્રતિભા છે, ફક્ત ઝબકાર આપે છે તમને, વધારે પ્રકટ થવા પ્રયત્ન કરે છે, બીજું કંઈ કરી શકતી નથી. એના ઉપર મેધા છે. મેધા શબ્દનો અર્થ છે શુદ્ધ કરનારી બુદ્ધિ, જે તમારા બધા તત્વોને શુદ્ધ કરવા માંડે છે. એક ભાવના તમારી જાગે છે, નહીં મારું મન એ પ્રભુમય બનવું જોઈએ, એ પ્રભુ માટે જ કામ કરવું જોઈએ, મારું ચિત્ત છે એ પ્રભુ માટે જ છે, મારા અવયવો બધા છે એ ચિત્ત પ્રભુ માટે જ છે, પ્રભુ માટે જ હું મારા અવયવો વાપરીશ, એના માટે જ મારું કામ કરીશ, મારું કાર્ય છે પ્રભુ માટે, હું જે કંઈ કરીશ એ પ્રભુ માટે કરીશ. આ પ્રકારનો ભાવ જન્મે છે તમારો અંદરથી, એ મેધા બુદ્ધિ છે, અને એ તમને શુદ્ધ કરતી હોય છે, તમારા બધા તત્વોને શુદ્ધ કરતી હોય છે. શુદ્ધ કરતી હોય છે એટલે ધીમે ધીમે એ વ્યવહારમાંથી કાઢીને ઉર્ધ્વમુખી કરે છે, ઉપર પ્રકાશ તરફ ફેરવી નાખે છે. એને દૂરબીન જેમ આપણે ફેરવીએ ને એ રીતે ફેરવી નાખે છે અને ઉપરથી વખતે પ્રભુ તરફ જ જોવા માંડે છે. બધા અવયવો એ પ્રભુ તરફથી માર્ગદર્શન મેળવે છે, એ મેધાનું કામ છે. અને પ્રજ્ઞા શક્તિ છે, એ તો એવી શક્તિ છે, ઓલ નોલેજ જેને કહેવાય, કે એને કોઈ વખત વિચાર કરવો પડતો નથી, બટન દબાવો ને જવાબ તૈયાર એવી સ્થિતિ હોય છે. પ્રજ્ઞામાં પ્રભુ પોતે જ નીચે અવતરણ પામે છે અને તમારા ચિત્તનો એ સંચાલન કરવા લાગે છે અને ત્યાંથી નિર્ણય આપી દેતો હોય છે. તમે પોતાની બુદ્ધિ વાપરતા જ નથી, અંદરથી જે આવે એ પ્રમાણે તમે વર્તવા માંડો છો, અને એ સાચું જ હોય છે, કારણ પ્રભુના સંકલ્પ અનુસાર એ નિર્ણય લેવાયો હોય છે, પ્રભુએ નિર્ણય લીધેલો હોય છે, આપણે લીધેલો જ હોતો નથી. એટલે એને જે રીતે કરવું એ રીતે કરતો હોય છે. આપણે એ કર્મ કરવાના છે, લોકોના દૃષ્ટિએ આપણે કર્મ કરતા હોઈએ છીએ પણ આપણે ખરેખર કર્મ કરતા હોતા નથી. ગીતા આને કહે છે નૈષ્કર્મ્ય બુદ્ધિ, નૈષ્કર્મ્ય બુદ્ધિ સ્વભાવે. નૈષ્કર્મ્ય એટલે કે આપણે કર્મ કરીએ છીએ છતાં પણ એમ લાગે છે હું તો કંઈ કરતો જ નથી, અંદરથી પોતાને મળે કામ થઈ રહ્યું છે, મારે કંઈ કરવાની જરૂર નથી, મારે કંઈ આયોજન કરવાની જરૂર નથી, અંદરથી જે રીતે થતું હોય ભલે આયોજન થવા લાગે. લોકોના દૃષ્ટિએ એ વ્યક્તિ કામ કરે છે, પોતાના દૃષ્ટિએ એ આરામથી બેઠો હોય છે. એક કબીરનો એક દોહો છે ને, એમાં એમ કહે છે કે હું આરામથી બેઠો છું અને રામ જપ કરે છે, કે હું પોતે આરામથી બેઠો છું, જપ કરવા પોતે બેઠો છે, પણ એ કહે છે હું તો આરામથી બેઠો છું અને મારા વતી રામ જપ કરી રહ્યા છે. એવો એક ભાવ તમારામાં જન્મે છે, નૈષ્કર્મ્ય બુદ્ધિ, નૈષ્કર્મ્ય સિદ્ધિ શબ્દ વાપરે છે ને, કે જયારે સિદ્ધ થઈ જાય, તમારો સ્વભાવ બની જાય, એટલે નૈષ્કર્મ્ય સિદ્ધિ. ગીતામાંનો ઉલ્લેખ છે. શ્રી અરવિંદો પણ આ જ કહે છે કે આપણે જે લાઈફ ડિવાઇનનો મૂળ હાર્ટ છે એ આ છે, નૈષ્કર્મ્ય સિદ્ધિ. તમે કર્મ કરો છો, દોડધામ કરો છો, નિરાતે બેઠા નથી પલોટી વાળીને, અને છતાં પણ તમે પોતે કોઈ કામ કરતા હોતા નથી, તમારી દ્વારા પ્રભુ કાર્ય કરતા હોય છે. તમે ફક્ત એક ભગવાનનું માઉથપીસ, એક લાઉડસ્પીકર બની જાઓ છો, બીજું કંઈ બનતા નથી. તમે પ્રભુ કાર્ય કરે છે, તમારે કંઈ કરવાનું હોતું નથી. આ પ્રકારનો જે ભાવ છે એ નૈષ્કર્મ્ય સિદ્ધિ છે, એ પ્રજ્ઞામાં, પ્રજ્ઞા એના ઉપર સ્થિત હોય છે, બેસેલી હોય છે, અને એ પ્રભુના સંકલ્પ અનુસાર જ બધું નીચે નિર્માણ કરતી હોય છે, પ્રેરણા આપતી હોય છે, કર્મ નિર્માણ કરતી હોય છે, સમજણ આપતી હોય છે, બધું નીચે પોતાનમાં થતું હોય છે. તમારે કાંઈ કરવાનું હોતું નથી. આ આપણામાં ચેન્જીસ આવતા હોય છે સાધનાના તબક્કા અનુસાર. તમે બુદ્ધિથી શરૂઆત કરો છો, બુદ્ધિ, પ્રતિભા, મેધા, પ્રજ્ઞા, પ્રજ્ઞા અંતિમ, પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞાનમાં તમે સ્થિર થઈ ગયા એટલે બ્રહ્મ તત્વનો, હું અસીમ ચેતના સ્વરૂપ છું, પ્રકાશમય સ્વરૂપ છું, એ પ્રકારનો સાક્ષાત્કાર થાય છે. એટલે કે છે પ્રજ્ઞાનમ બ્રહ્મ, પ્રજ્ઞાયુક્ત જે છે એ બ્રહ્મ છે. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, આ અર્થમાં પ્રજ્ઞા શબ્દ છે ત્યાં ગીતામાં. પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા છે, જેની બુદ્ધિ સ્થિર છે, ભાષાંતર કરે છે લોકો, જેની બુદ્ધિ સ્થિર છે. બુદ્ધિ સ્થિર તો ઘણા ઘણાની હોય છે. ખૂન કરવા જતો હોય માણસ તો એની બુદ્ધિ સ્થિર હોય છે, મારે ખૂન કરવું જ છે, મારે શાર્પ કિલર હોય છે, સ્થિર બુદ્ધિથી કામ કરતા હોય છે, એમને એક જવાય ફડકો નથી થયો અંદર કોઈને મારે નાખે તો. પણ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા નહીં. પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા એટલે પ્રજ્ઞા ત્યાં સ્થિર થાય છે, અને પ્રજ્ઞા એટલે આ બુદ્ધિથી ઉપર પ્રતિભા, પ્રતિભાથી ઉપર મેધા, મેધાથી ઉપર પ્રજ્ઞા. પ્રજ્ઞા એ એ પ્રભુની શક્તિ છે જે સંચાલન કરતી હોય છે, પ્રભુ હતી સંચાલન કરતી છે, એ સેક્રેટરી છે પ્રભુની, પોતાનું બધું કામ કરતી હોય છે, ઉપરથી આદેશ મળતો હોય છે અને એ પ્રમાણે પ્રજ્ઞા કામ કરતી હોય છે. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એને કહેવાય છે સ્થિત પ્રજ્ઞ. દિવ્ય જીવનમાં સ્થિત પ્રજ્ઞતાની જરૂર છે, દેટ ઇઝ ધ હાર્ટ ઓફ ડિવાઇન લાઈફ, લાઈફ ડિવાઇન. એ પ્રકારે જીવન જીવવું એ દિવ્ય જીવન છે, કારણ તમારું જીવનનું સંચાલન પ્રભુ પોતે કરતા હોય છે, તમે કોઈ કરતા જોતા નથી. તો આ છે માતાજી, આ વસ્તુ કહી રહ્યા છે. તો મુક્ત ભાવે કાર્ય કરી શકીએ એટલા માટે અમે વિનમ્ર રુજુ. રુજુ એટલે એવો ભાવ કે પ્રભુ હું તો નાનું બાળક છું, હું કંઈ સમજતો જ નથી. તમારી બુદ્ધિને તમે એકદમ શાંત કરી નાખો છો કે બુદ્ધિ તું ગુપચુપ બેસ, તને કંઈ સમજાતું નથી, ઉપરથી જે આવશે એ પ્રમાણે હું કામ કરીશ. રુજુતા, આને રુજુતા કહેવામાં આવે છે, કે તમારી બુદ્ધિને તમે સાઈડમાં નાખી દો છો અને ઉપરથી પ્રેરણા આવે એ પ્રમાણે જ અનુસરો છો. રુજુતા, અને રુજુતા કહેવામાં આવે છે. રુજુતા સમર્પિત, તમે પ્રભુને સમર્પિત હો છો, પ્રભુનું જ કાર્ય કરવાનું છે, મારે બીજું કોઈ કાર્ય કરવું જ નથી. હવે એનો ઓલો જે ભાવ હોય છે ને, કમાણીનો અને ખર્ચનો, એ બધો ભાવ જ નીકળી જાય છે. એ વિચાર જ નથી કરતો કે મારી કમાણી શું થાય છે તો મારો ખર્ચો શું થાય છે, પ્રભુનું કાર્ય કરવું છે બસ. જે કંઈ પ્રભુને ગોઠવું હશે એ ગોઠવશે એના રીતે, મારે ફક્ત કાર્ય કરવું છે, બીજું કંઈ નહીં. લાભ અને નુકસાન એ પ્રકારનો ભાવ એનો રહેતો નથી. એમાં ધ્યાનમાં બની રહીએ, તમે એકાગ્ર હો છો, ધ્યાનમાં હો છો, પ્રકાશમાં અંદર. એક ક્ષણ માત્ર તમને મળી જાય તો આંતરિક એકાગ્ર થઈ જાઓ તમે, અંદર એક પ્રકાશમય, એક પ્રકાશમય ચેતના દેખાય છે, એ ચેતના સાથે તમે એકરૂપ હો છો, એ પ્રજ્ઞા છે, એ પ્રજ્ઞા સાથે તમે એકરૂપ થાવ છો, એ ધ્યાન છે. ધ્યાનમાં તમારે પ્રજ્ઞા સાથે એકરૂપ થવું પડે છે. સાચું જે અસલ ધ્યાન છે એમાં પ્રજ્ઞા સાથે એકરૂપ થવું પડે છે તમારે. પ્રકાશને અમે આપણે જે કાંઈ વારંવાર કહીએ છીએ, પ્રકાશનું ધ્યાન કરો, તો એમ પ્રકાશનું ધ્યાન કરો. આપણા પૂર્વજો જે પદ્ધતિ રાખી છે એના માટે રાખી છે, આપણે મીણબત્તી કરીએ છીએ એના માટે રાખે છે, આપણા માટે, ભગવાન માટે નહીં. તમે અહીંયા વંદન કરવા આવો, થોડોક મીણબત્તી તરફ જુઓ, એકાગ્ર થો, આંખો બંધ કરો, તમારા આખા શરીરમાં પ્રકાશ પ્રકાશ છલકાતો દેખાવો જોઈએ. એમ જો કરી શકશો તો તમે પ્રભુ સાથે એકરૂપ થવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તમે સાચા નમસ્કાર કરી રહ્યા છો, વંદન કરી રહ્યા છો. મીણબત્તી એના માટે છે, આપણે ફક્ત વંદન કરીએ, આપણે એ ભગવાન ક્ષમા કરજે, તોબા તોબા કઈ ભૂલચૂક થયો તો માફ કરજે, મારતો નહીં મને. ઘણા મંદિરમાં તો જોશો આમાં લોકો કરતા હોય આંખો બંધ કરીને. એ રોજ રોજ આમ કરતા હોય છે, રોજ કરવાનું પાછું ઘેરે જઈને, પાછું રોજ કરવાનું, પાછું પાછું બી દિવસે તો વાતો બા. રૂટીન વસ્તુ છે, એવું નથી આપણે કરવું. એક વખત નિર્ણય લીધો એટલે એ નિર્ણય ફાઇનલ આપણા માટે, એ પ્રમાણે જીવવું જોઈએ, પછી એ પણ વર્તવું જોઈએ, એ પ્રમાણે આપણે ચેતનાનો વિકાસ કરવો જોઈએ. આંતરિક રીતે આત્મપ્રભામાં, આત્માના પ્રકાશમાં ઓગળી જવું, એકરૂપ થવું, દેટ ઇઝ ધ્યાન. એ સાચું ધ્યાન છે. બાકી પદ્ધતિઓ તમને જુદી રીતે લોકો સમાવશે, તમે આમ કરો, તમે આમ કરો, ને પલોઠી વાળો ને આમ બેસો, અને અહીંયા જુઓ ને ત્યાં જુઓ, તમે બધું છોડી દેવો ને ડાયરેક્ટ આ વસ્તુ કરો, તરત તમને એ સિદ્ધ થશે. નહીં તો શું થશે, હા હા મારે આમ કરવું છે એમ કરીને તમે યુ બીકમ કોન્શિયસ ઓફ ઇટ. મારે અહીંયા ધ્યાન કરવું છે, મારે અહીંયા ધ્યાન કરવું છે, નાતનો આગ્રહ. મને પહેલા પૂછતા, અમે બુદ્ધિમાન હતા ત્યારે, કે નાસા અગ્ર દૃષ્ટિ એટલે શું? નાકનો છેડો કયો? બે છેડા છે, ઉપરનો છે કે નીચેનો છે, કયો છેડો? હવે અહીંયા જોવું કે અહીંયા જોવું? બુદ્ધિ શંકા કુશંકા લીધા કરે છે. પંડિતો હતા ને એ વખતે, અમે યુવાનીમાં, કયો છેડો? નાસાગ્ર બુદ્ધિ એટલે આ છેડે જોવાનું કે અહીંયા જોવાનું? સ્પષ્ટ કર્યું નથી, અસ્પષ્ટ છે. અરે ભગવાન, ટેકનિકાલિટી ટેકનિકેલિટીઝ, પદ્ધતિ પદ્ધતિ પદ્ધતિમાંથી આપણે ઊંચા જ નથી આવતા. પછી મૂળ વસ્તુને પકડી લ્યો, પદ્ધતિ પોતાનું નિર્માણ થશે તમારા માટે, તમારી પ્રકૃતિ અનુસાર પોતાનું પદ્ધતિ ગોઠવાઈ જશે. મૂળ વસ્તુને પકડી લ્યો તમે. પાણી કોઈ વખત નિર્ણય લેતું નથી કે મારે આ રીતે વહેવું છે, પછી આમ વહેવું છે ને આમ વહેવું છે. ગંગા નદી નિર્ણય લીધેલો મારે કેમ વહેવું છે? બસ વહેવું છે, પોતાને મળે જ્યાં ઢાળ હશે ત્યાં પોતાને મળે વહેવા માંડશે. બસ એ પ્રકારે ધ્યાન કરતા વખતે પ્રકાશ સાથે એકરૂપ થઈ જાઓ, અને પછી એ પ્રકાશ જ, એ પ્રજ્ઞા જ તમને અંદરથી સમજાવશે કે તમારી પ્રકૃતિ માટે કઈ પદ્ધતિ જરૂરી છે, પોતાને મળે ગોઠવી નાખશે. સહજ ધ્યાન, આ પ્રકારનું સહજ ધ્યાન કરવું. ધ્યાન મગ્ન રહેવું પડે. પ્રભુ પ્રભુનું કાર્ય કરવું હોય તો ધ્યાન મગ્ન રહેવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. માતાજી કહી રહ્યા છે ધ્યાનમય બની રહીએ તો એ પૂરતું થઈ રહેશે. એ પછી કોઈ ભૂલો ખામીઓ અથવા કોઈ પણ રીતનો અભાવ કે અધૂરો પ્રવાહ પામશે નહીં. એ પછી આપણા દૃષ્ટિએ આપણા કામમાં કોઈ ખામી નહીં રહે. કાર્યમાં ખામી રહેશે, પરિણામમાં ખામી આવશે કદાચ, એવું નથી ખામી ના આવે. 5000 યેશુ ખ્રિસ્ત 2000 વર્ષ પહેલા થઈ ગયા, 2012 વર્ષ પહેલા એમણે જે કઈ સ્ટેટમેન્ટ આપેલા છે એ હવે આજે ખોટા પડે છે, પણ એ એમણે પોતાની ચેતના આપેલા છે, એ વખતની માન્યતા અનુસાર આપેલા છે. બાઇબલમાં ઉલ્લેખ છે પૃથ્વી કેવી છે તો ઊંધી રકાબી જેવી છે, કે ઊંધી રકાબી હોય, આજુબાજુ પાણી હોય તો કેવી દેખાય? એ પ્રકારે પૃથ્વી છે. આજે ઉપર આવેલો ભાગ છે એમાં આપણે લોકો રહીએ છીએ, બાકી બધું પાણીમાં જ છે. હવે આ જનરલ માન્યતા હતી, એટલે યેશુ ખ્રિસ્ત એ રીતે બોલતા. ભૂલ છે, એ રીતની ભૂલ હોઈ શકે, પણ ચેતનામાં કોઈ ખામી નહીં આપણી. સમજ્યા? સાક્ષાત્કારી સંત પણ ભૂલ કરી શકે છે, નથી કરી શકતા એવું નથી, ભૂલ કરી શકે છે એ લોકો, કારણ એની પોતાની પ્રકૃતિ મર્યાદિત છે. એ મર્યાદિત પ્રકૃતિમાંથી પ્રભુ પ્રકટ થઈ રહ્યા છે, અંતે એને થોડીક મર્યાદાઓ રહેવાની જ છે. આ બલ્બ છે, તમે 1000 વોલ્ટનો લગાડો તો પણ ઇલેક્ટ્રિસિટીનો ઝળહળાટ જે છે મૂળ, એ કંઈ બલ્બ પ્રકટ નહીં કરી શકે. સમજી ગયા તમે? એ અધૂરો રહેવાનો છે. કોઈ પણ વ્યક્તિ મારફત, કોઈ પણ વ્યક્તિ, ભૂતકાળની, વર્તમાનકાળની કે ભવિષ્યકાળની, એ વ્યક્તિ મારફત ચેતના પ્રકટ થતી હશે તો એ મર્યાદિત જ હશે, એ પ્રભુને પૂર્ણ રીતે પ્રકટ કરી શકવાની નથી. પ્રભુ તો અનંત છે, એને પૂર્ણરૂપે પ્રગટ કરવો શક્ય જ નથી, એટલે એ અધૂરપ જ રહેવાની છે. એ રીતે અધૂરપ રહેશે, પણ આપણા દૃષ્ટિએ આપણું કાર્ય પૂર્ણ છે. કારણ આપણે જે કંઈ પ્રકૃતિ અનુસાર જે કંઈ આપણને ક્ષમતાઓ આપેલી છે એ બધી ક્ષમતાઓ આપણે વાપરી નાખીએ છીએ. એક જો પાણીનો ટાંકો હોય, છલોછલ ભરી નાખીએ તો એ ટાંકો કે હું પૂર્ણ ભરાઈ ગયો છું, એ એના માટે પૂર્ણ તો બરાબર છે, પણ તળાવની સામે નાનો પડખા હોય જોઈએ. તો સમજી ગયા તમે? તમારા દૃષ્ટિએ તમે પૂર્ણ હોઈ શકો, પરંતુ પ્રભુની પૂર્ણતા એનો તો એક નાનકડો અંશ એટલે તમારી પૂર્ણતા છે. પ્રભુની પૂર્ણતા તો અગાધ છે, અનંત છે. એવો કોઈ માનવ દુનિયામાં જન્મ્યો નથી અત્યાર સુધી, શક્યતા એ નથી કે જે પૂર્ણ પ્રભુને પ્રકટ કરી શકે. આપણે જ્યારે પૂર્ણ યોગ કહીએ છીએ ત્યારે પ્રભુને પૂર્ણ પ્રકટ કરવાનો યોગ નથી આપણો. આપણો યોગ છે કે મારી પ્રકૃતિની ક્ષમતાને પૂર્ણતા રીતે વાપરીને મારે પ્રભુને પ્રકટ કરવા છે. એ પૂર્ણતા છે, મારી પ્રકૃતિની પૂર્ણતા છે, પ્રભુની પૂર્ણતા નથી. ધ્યાન રાખજો. આપણે આપણી ક્ષમતા છે એ ક્ષમતાને પૂર્ણ યુઝ કરીને, પૂરેપૂરો યુઝ કરીને આપણે પ્રભુને પ્રકટ કરવાનો છે. એ આપણા માટે પૂર્ણ યોગ છે. ભવિષ્યમાં એવા માણસો થશે જે આપણા કરતા 10 ગણી ક્ષમતાવાળા હશે, એમનો પૂર્ણ યોગ વધારે મોટો હશે, વિશાલ હશે. તો આ રીતે આપણે પ્રભુને આપણું કાર્ય પૂર્ણ થવું જોઈએ, આપણી પ્રકૃતિની ક્ષમતા પૂરેપૂરી વપરાઈ જવી જોઈએ, ફૂલ. એ આપણા માટે પૂર્ણતા છે અને આપણે એમાં સંતોષ માનવાનો છે. કીડી હોય એને એક સાકરનો દાણો મળી જાય તો એનું પેટ ભરાઈ જાય. હાથી હોય એને એક કણ કંઈ કામનો નથી. સમજી ગયા તમે? આપણી જે પ્રકૃતિની ક્ષમતા છે એમાં પ્રભુને એક ટીપું નાખી દે તો આપણે સરસ ભરાઈ જાય છે. પણ આપણી ક્ષમતા જ નાની છે, ટૂંકી છે આપણી. એટલે આપણે એ રીતે પૂર્ણ થવાનું છે, એમાં કોઈ ભૂલ ન રહેવી જોઈએ એમ માતાજી કહે છે. આ સાપેક્ષ વસ્તુ છે, પૂર્ણતા એ સાપેક્ષ વસ્તુ છે. ઇટ ઇઝ રિલેટિવ ટર્મ ટુ અવર પ્રકૃતિ. આપણી પ્રકૃતિ અનુસાર એ પૂર્ણતા છે. હવે મને શાનો ભય હોઈ શકે? માતાજી કહે છે હવે મને શાનો ભય હોઈ શકે, હું એનામાં ઉગડી ગઈ છું અને આ શરીરમાં હવે એ જ કર્મ કરી રહ્યો છે. હવે મારું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી. આંખો બંધ કરું છું, મને લાગે છે કે હું તો એક સાધન માત્ર છું, લાઉડસ્પીકર જેવો છું, પ્રભુ પાછળથી બોલે છે, મારો કોઈ સંબંધ નથી એમાં. હું એનામાં ઉગડી ગઈ છું અને આ શરીરમાં હવે એ જ કર્મ કરી રહ્યો છે અને જીવન ધારણ કરી રહ્યો છે. આ શરીરની રચના એણે પોતે જ પોતાના આવિર્ભાવ માટે કરેલી છે. પ્રભુએ પોતાને પ્રકટ કરવા માટે આપણી રચના કરેલી છે અને એ જે રચના કરી છે એની મર્યાદામાં એ પૂર્ણ રીતે પ્રભુએ વાપરવું જોઈએ. દેટ ઇઝ પૂર્ણ યોગ આપણા માટે. અહીં આપણી 10 ઓક્ટોબરની પ્રાર્થના પૂરી થાય છે. આજની પ્રાર્થના છે એ કેવી એક ચમત્કારિક ઘટના છે, પણ માતાજી વર્ણવી છે. મેં કેટલાય બધા પ્રેમ અને કાળજીપૂર્વક તૈયાર કરેલું ભોજન લેવાની એ માણસે ના પાડી. તમે કોઈ મહેમાન આવવાના છે ને ખૂબ પ્રેમથી એકદમ, કે જે તમારા આદરણીય મહેમાન છે, ખૂબ પ્રેમથી એના માટે રસોઈ કરી છે, બધું તૈયાર કરી રાખ્યું છે, અને પછી ફોન આવ્યો હું આવતો નથી, આઈ એમ સોરી, હવે શું કરવું? એ વખતે માનવ સહજ રીતે એક સુલભતાથી આપણો ઉદ્વેગ થાય છે કે સવારે જો કીધું હોત તો મારું માતાકુંડ તમને, અત્યારે મોડે મોડે છેલ્લે જમવાના ટાણે તમે કીધું કે નથી આવવાના, એના બધા જો તમને ખબર હોત તો સવારથી વાત કરી હોત તો હું આ બધી ઉપાધિ ન કરત. માતાજીને એ પ્રકારનો અનુભવ આવી રહ્યો છે. જુઓ, મેં કેટલાય બધા પ્રેમ અને કાળજીપૂર્વક તૈયાર કરેલું ભોજન લેવાની એ માણસે ના પડીએ, એટલે પછી મેં પ્રભુને એ સ્વીકારવાની પ્રાર્થના કરી. મેં કીધું પ્રભુ હવે આટલા પ્રેમથી કર્યું છે, તું તો આવી જા જમવા માટે મારી સાથે. પ્રાર્થના કરી અંદરથી. આ આપણા ભાવની વસ્તુ છે, ભાવથી કહી રહ્યા છે કે પ્રભુ તું તો જમવા આવી જા મારી સાથે. અને માતાજી શું કે, જુઓ તે મારું આમંત્રણ સ્વીકાર્યું છે, તું મારા ટેબલ ઉપર બેસવા આવેલો છે. ધ્યાન રાખો. પ્રભુને પ્રેમથી કીધું કે તમે તો જમવા આવો, અને પ્રભુ તરત આવી ગયા, ટેબલ પર બેસી ગયા, ગોઠવાઈ ગયા ડાઇનિંગ ટેબલ પર. આ ભાવદૃષ્ટિ છે, ભાવદૃષ્ટિથી જોઈ રહ્યા છે પોતે. પ્રભુ આવેલા છે, ભાવદૃષ્ટિ તે ખોટી હોતી નથી, એવું નથી, એ કંઈ ભ્રમ હોતો નથી. પણ ખરેખર એ ભાવમાં તમે પ્રભુને આવેલા જુઓ છો, પ્રત્યક્ષ જોઈ શકો છો, જમાડી શકો છો. તમને ઘણી વખત અનુભવ આવશે કે લાલાને તમે જમાડતા હો તો એ તોફાન કરતો હોય, જમતો ન હોય, અને તમે એને સમજાવતા હો, ફોસલાવતા હો, એકાદ કોળી લઈને ભાગ ભાગી જતો હોય છે, પાછો એને બોલાવતા હો છો, તમારે પાછળ દોડવું પડે છે, માન માન પરાયણ પરાયણ જમાડવો પડે છે. આ ભાવસૃષ્ટિ છે, પુષ્ટિમાર્ગ. પુષ્ટિમાર્ગની સાધના પદ્ધતિ આ પ્રકારની છે. એ પુષ્ટિમાર્ગ તમારા તમારા આત્માને તમે પોષણ આપો છો એ દ્વારા, એટલે પુષ્ટિમાર્ગ કહેવામાં આવે છે. સાચો છે, ખોટું નથી એમાં. પણ એ પ્રમાણે તમે કરો છો તો સામે જે તમને દેખાય છે, જે તમારા સાથે રમે છે, એ કંઈ તમારી કલ્પના હોતી નથી, ભ્રમ હોતો નથી, પ્રત્યક્ષ પ્રભુ જ તમારા સાથે રમતા હોય છે, એ વાસ્તવિકતા છે. ધ્યાન રાખજો, પ્રભુ પોતે જ આવીને તમારા સાથે લીલા કરતા હોય છે, રમતા હોય છે. એને તમને રડવામાં પણ મજા આવે છે, તમને રડવામાં પણ મજા આવે છે. ન મારે નથી જમવું, આજે નથી જમવું, એટલે નથી જમવું. તમે કોળીઓ ભરાવો તો પણ ના પાડે, નહીં, થાકી જાઓ તમે, એ ગુસ્સો આવે તમને, રોયા નથી જમવું તો પડ્યો રે, બેઠો રે, મારે શું કરવું છે. આ પ્રેમ જ છે, ભલે એમ કહેતા હો તમે, આ પ્રેમ જ છે. હવે થોડી વાર થાય એમ પછી ભગવાન કહે છે, આપને મમ્મી મને આપને તરત માગી લ્યો છો, પાછો માનો પાછો. એ આ લીલા છે એની, આ લીલા છે એની. એક દિલીપ કુમાર રોયને ચમત્કારો આજે પણ બને છે, પુસ્તક છે બહુ સરસ છે. એમાં એક પ્રસંગ છે, માં કહેતા એમને, એ માનો પ્રસંગ છે. એ સૂતા હતા રાત્રે, એમને અચાનક સપનું આવ્યું. એ સપનું નહોતું, વાસ્તવિકતા હતી. પણ એ પોતે કહે છે, મને સપનું આવ્યું. સપનામાં લાલા આવીને કીધું, એ મમ્મી મમ્મી મને ઉપાડી લે, મને કીડીઓ બહુ કરડે છે, કે મને કીડીઓ કેટલી બાજી ગઈ છે બધી, મને બહુ કરડી છે કીડીઓ, મને જરા એ સુખ નથી, અસુખ લાગી રહ્યું છે. એટલે ઝપકીને એ માં ઊભા થયા, જોયે છે તો ગોખલામાં જે એમનો નાનો જે બાળકૃષ્ણ રાખેલો, એમાં પ્રસાદ રાખેલી, પ્રસાદ અને કીડીઓ બધી એના મૂર્તિ પર ફરી રહી હતી. રોઈ પડ્યા, મારા લાલા એમ કરીને ઉપાડ્યા, હાથમાં લીધા, કીડીઓ ઝટકી નાખી, આજે તને ત્યાં નહીં બેસાડું, ચાલ મારા સાથે સુઈ જા. પાછા લીધા, પડખે લીધા, એને પડખે રાખી દીધા, અને પાછું ઉડીને સુઈ જાય. હવે આ આ ફક્ત ભાવના નથી, ધ્યાન રાખજો, ફક્ત ભાવના નથી. હા, પ્રભુની ચેતના ત્યાં પ્રકટ થતી હોય છે ખરેખર, એ પણ માનવીય ભાવનાઓ વ્યક્ત કરતી હોય છે. માનવોની ભાવના તમારા સાથે વ્યક્ત, તમારા લેવલ પર આવીને એ તમારા સાથે રમતી હોય છે અને કામ કરતી હોય છે. આ દરેક માટે થઈ શકે છે. હું તો દાખલો આપું છું કૃષ્ણનો, કારણ આપણે કૃષ્ણ તરફ વધારે અટેચ હોય છે થોડા, એટલે. બાકી આ રામ પણ આવું કરી શકે છે, વિષ્ણુ પણ કરી શકે છે, અને ભગવાન શિવ પણ કરી શકે છે, બધા કોઈ પણ દેવતાઓ પણ કરી શકે છે, જગન્માતાએ કરી શકે છે, કોઈ પણ આનો ભાવ છે. આવો ભાવ આવતો હોય તમને, હૃદય ગદગદ થયેલું હોય, સમજી લેજો, અચૂક સમજી લેજો કે પ્રભુ ત્યાં હાજર છે, છે ને છે જ. એ તમારી કલ્પના નથી, એ વાસ્તવિકતા હોય છે, નક્કર વાસ્તવિકતા હોય છે. દેટ ઇઝ અ ફેક્ટ, એવી કોન્ક્રીટ ફેક્ટ એમ કહું છું. તો એ રીતે એ ભાવમાં જ આપણે રહેવું જોઈએ, એ રીતે આપણા જીવનને આપણે કરવું જોઈએ. એટલે માતાજીએ આમંત્રણ આપ્યું છે, અને માતાજી જોયે છે કે ભગવાન તો આવીને તરત બેસી ગયા, બીજો કેવું જ ન પડ્યો, નહીં આગ્રહ કરવો ન પડ્યો. તે મારું આમંત્રણ સ્વીકાર્યું છે, તું મારા ટેબલ પર બેસવા આવેલો છે. હવે માતાજી કહે છે કે તને જોયું અને મારો બધો થાક, મારો બધો કંટાળો, મારો અંદર આવેલો ગુસ્સો પેલા મહેમાન માટે બધું નીકળી ગયો. વેદના અને ચિંતાથી ભારે બનેલું મારું આ જ સવારનું હૃદય, જવાબદારીના ભારથી લડાયેલું મારું મગજ, એ બંને પોતાના બોજામાંથી મુક્ત થઈ ગયા. એક હળવાશ આવી ગઈ કે વાહ, છેલ્લે પ્રભુ તો જમ્યા. પછી વિચાર કરે છે, પ્રભુ બહુ લુચ્છા છે, એને જમવું હતું ને એટલે ઓલાનું બહાનું કાઢ્યું. જમવું હતું એને જ પોતે, પણ ઓલાનું બહાનું કાઢ્યું, ઓલાને ના ચોરાવી દીધી અને પોતે હાજર થઈ ગયા. આ ભક્તોના ભાવ હોય છે, એમાં મુક્ત થઈ ગયા છે. હે મારા પ્રભુ, હવે તો તું મારી પાસેથી આ આનંદ પાછો નહીં જ ખેંચી લે એમ ધાર્યું છે. હું ધારું છું કે આજે મને આનંદ મળે છે આ પ્રકારનો, આ લીલામાં, આ ક્રીડામાં, એ તું મને પાછો નહીં ખેંચી લેજે. મને બહુ દીઠ ન બનાવતી, આ બધું ખોટું છે ને, આ તો મનોભ્રમ છે અને તમારી કલ્પનાઓ માત્ર છે ને બધું, આવા કોઈ ખોટા વિચાર મને ન આવે એ હું ઈચ્છું છું. આ આ આ ભાવ ભર્યા, આ ભાવ જગતમાં જ હું જીવવા માંડું છું. હે મારા પ્રભુ, હવે તો તું મારી પાસેથી આનંદ પાછો નહીં જ ખેંચી લે એમ પ્રાર્થું છું. એક પછી એક મારી સગળી ભ્રાંતિઓના દુઃખ ભોગવીને મેં તેમનું વિસર્જન કરી નાખ્યું છે. જે બધી ભ્રાંતિઓ હતી પહેલાં મારે, આપણામાં ઘણી, આપણે જન્મ્યાથી ઘણી ભ્રાંતિઓ હોય છે. આપણે શિક્ષણ જ એવું આપ્યું છે, ભ્રાંતિ નિર્માણ કરનારું શિક્ષણ આપ્યું છે. તમે દીકરો હો તો તમારે કર્તવ્ય છે મા બાપની સેવા કરવી, દીકરી હો તો કે નહીં તારું કર્તવ્ય છે મા બાપની સેવા કરવાની, પતિની સેવા કરવી જોઈએ તારે, તને રસોઈ કરતા આવવી જ જોઈએ તારે. દીકરાને કે તારે કમાવું તો પડશે જ ને, લગ્ન કરશું તો ઓલી ખાશે શું. આ આ બધી ભ્રાંતિઓ નિર્માણ કરવામાં આવે છે. આપણને લાગે છે ના ના, મારા કર્તવ્ય છે, આ તો મારું કર્તવ્ય છે, બધું બધી વસ્તુ છે, પણ બધું ગોઠવાયેલું હોય છે. આપણો અહંકાર છે ને, ફક્ત હું હું કરીને આ બધું ઢૂંઢતો હોય છે. બાકી આ બધી જિંદગીમાંની વસ્તુ ગોઠવાયેલી, ઋણાનુબંધ પ્રમાણે દરેક વસ્તુ ગોઠવાયેલી હોય છે, નક્કી જ હોય છે ને, એ પ્રમાણે જ થવાનું છે. દરેકના લાઈફ પાર્ટનર ફિક્સ હોય છે, અને છતાં પણ આપણે કહીએ છીએ ના, કન્યા જોવા જવાનું છે. કેટલી ત્રણ કન્યા જોઈ ને ચાર કન્યા જોઈ, અને કન્યા એમ કહે છે કે મેં પાંચ મુરતે ના પાડી, હવે છઠ્ઠો જોઈએ કેવો છે. આપણે લાગે છે કે વી આર સિલેક્ટિંગ, પણ એવું કાંઈ નથી. એ ઋણાનું બંધ નક્કી જ હોય છે. સાત ભાવના કહીએ ને આપણે, એ બંધન છે જ આપણા. એ બાંધ તો હોય છે એટલે ત્યાં જઈને આપણું ગોઠવાય છે, બીજે ક્યાંય ગોઠવાતું નથી. પ્રયત્ન કરો તો નહીં ગોઠવાય. જ્યાં તમારો ઋણાનુબંધ હશે ત્યાં જ ગોઠવાશે, અને ઋણાનુબંધ છે ત્યાં સુધી બંને રહીશું. જે દિવસે ઋણાનુબંધ પૂરા થશે, એક જણ એક્ઝિટ, એક જણ બહાર નીકળી જશે એ રમતમાંથી તરત. આ આ બધી વસ્તુ ફિક્સ જ છે, બધી થવાની જ છે. બધી આપણે આમાંથી શું બોધ લેવાનો છે કે આ વસ્તુઓ દ્વારા પ્રભુ આપણને વિકસાવવા માગે છે. આ મૂળ વસ્તુ છે, આપણા વિકાસ માટે બધું ગોઠવેલું છે. આ બધું પ્રભુ આપણો વિકાસ કરવા માગે છે, એના માટે બધી વસ્તુ ગોઠવેલી છે. જો તમે ચેતનાનો વિકાસ નહીં કરો તો પ્રભુ બધું ગોઠવેલું બધું વીખી નાખશે, અને જો તમે ખરેખર ચેતનાનો વિકાસ કરતા રહેશો તો પ્રભુ કે ભલે ગોઠવેલું રહ્યું ને, આપણે શું ના છે, એ કામ તો કરે છે ને, વિકાસ તો થઈ રહ્યો છે ને, ભલે થતું હોય. તો આ રીતે આ ઋણાનું વન છે. આજે જ મેં વાંચ્યું, આજે ઈશ્વર વાસ્તવોપનિષદની ટીકા વાંચી રહ્યો હતો હું, શ્રી અરવિંદની, એમણે જે ઉપનિષદ ઉપર લખ્યા છે, એમાં એમાં એક શ્લોકમાં એક વાક્ય છે, કવિ મનીષી પરિભૂ સ્વયંભૂ, ચાર શબ્દો વાપરેલ છે, કવિ મનીષી પરિભૂ અને સ્વયંભૂ, એમ ચાર શબ્દો, એનો ચાર અર્થો સમજાવી રહ્યા છે. કે બધું ગોઠવાયેલું છે એ અર્થમાં જ વાત કરે છે. કવિ એટલે શું, કે કવિ એવો છે કે જેના મનમાં એક કલ્પના આવે છે, એક સુંદર કોઈ કલ્પના આવે છે, એના મનમાં રમવા લાગે છે, એ કવિ કહેવાય ને. એમ કે પ્રભુના મનમાં જ્યારે કલ્પના આવે છે, કોઈ સંકલ્પ જાગે છે, એ એની કવિની અવસ્થા છે. પ્રભુના મનમાં જ્યારે આદિ સંકલ્પ જાગ્યો, મૂળ સંકલ્પ જાગ્યો, આ જગત નિર્માણ કરવાનો સંકલ્પ જાગ્યો, એના મનમાં જ્યારે કલ્પના રમવા લાગી, એ વખતને એની અવસ્થા છે કવિ. એ કવિ છે એ વખતે કવિ. પછી એ કલ્પના અનુસાર માણસ પછી કવિ હોય તો કાવ્ય રચે છે, એનું આયોજન કરે છે, રચના કરે છે. લેખક હોય તો લખાણ લખે છે, લેખ લખે છે. કોઈ આર્કિટેક્ટ હોય તો મેપ જોઈને મકાન બાંધે છે, એ પ્રમાણે. કોઈ સંગીતકાર હોય તો નોટેશન્સ જોઈ દે, સંગીત નિર્માણ કરે છે. આ બધા છે મનીષી. પ્રભુ કવિમાંથી પછી મનીષી થઈ જાય છે. પોતે જે કલ્પના કરી છે એ કલ્પનાને વાસ્તવિક કરવા માટે બધું આયોજન ગોઠવા લાગે છે. એક કવિ મનીષી. અને આ રીતે જે જગત નિર્માણ કર્યું એના દરેક માટે એક એક સંકલ્પનું આયોજન કરે છે. મારા માટેનો સંકલ્પ જુદો, તમારા દરેક માટેનો સંકલ્પ જુદો. દરેક માટે સંકલ્પ જુદો છે. મારા માટે જે સંકલ્પ છે એ તમારા માટે નથી, તમારા માટે છે એ બીજા માટે નથી. દરેકનો વિકાસનો ક્રમ, વિકાસની પદ્ધતિ જુદી છે. એનો જે સંકલ્પ છે એ પ્રમાણે એનો વિકાસ થશે. જેમ આપણે કહીએ છીએ ને કે મોગરાની કલમ લગાવે તો મોગરો જ ઉગવાનો છે, ગુલાબની કલમ લગાવે તો ગુલાબ જ ઉગવાનો છે. સમજી ગયા તમે? આંબાની કલમ લગાવશો તો આંબો જ થવાનો છે, ત્યાં કેરી જ આવશે, ત્યાં સફરજન નહીં આવે. આપણા બધાનો વિકાસ નિશ્ચિત છે. આ પ્રકારે વિવિધ પ્રકારને દરેક માટે પ્રભુ સંકલ્પ નિર્માણ કરે છે બધા માટે. એ છે પરિભૂ. એક સંકલ્પમાંથી આજુબાજુ અનેક નાના નાના સંકલ્પો નિર્માણ કરે છે પરિભૂ. આખી પ્રક્રિયા છે જગત નિર્માણ કરવાની. પ્રભુની પ્રક્રિયાનું વર્ણન શ્રી અરવિંદે આ ચાર શબ્દોમાં ગોઠવ્યું છે. કવિ, મનીષી, પરમભૂ, સ્વયંભૂ, ચાર શબ્દોમાં જ. અને ખરેખર આપણને લાગે છે કે મૂળ યાજ્ઞવલ્ક્ય હતા, એમણે ચાર શબ્દોમાં આખી આટલી આયોજન લખવું એટલે કેટલો એમનો આ હશે, અનુભવ હશે એ વખતે. જુદા જુદા પ્રકારના સંકલ્પો નિર્માણ કર્યા, દેટ ઇઝ પરિભૂ. આજુબાજુ અનેક સંકલ્પો નિર્માણ કર્યા, અસંખ્ય અનંત સંકલ્પો. અનંત લોકો માટે, ફક્ત લોકો માટે નહીં, વસ્તુઓ માટે પણ. આ ઘડિયાળ આવ્યું જ છે કારણ એના પાછળ સંકલ્પ પ્રભુનો એવો જ છે. સમજી ગયા તમે? આ દરેક વસ્તુ માટે. મીણબત્તી આવી છે તો મીણબત્તી પાછળ એનો સંકલ્પ છે પ્રભુનો. આ ફોટો આવો છે કારણ એ ફોટો પાછળ પ્રભુનો એવો સંકલ્પ છે. વસ્તુ માત્ર પાછળ, વ્યક્તિ માત્ર પાછળ આ પ્રકારનો સ્વતંત્ર એક નાનકડો સંકલ્પ, ઉપસંકલ્પ છે મૂળ સંકલ્પને અનુરૂપ. એ પ્રકારે પ્રભુએ નિર્માણ કર્યો એ પરિભૂ અવસ્થા. અને આવી સંકલ્પ નિર્માણ કર્યો પછી સંકલ્પ, દાખલા તરીકે મારામાં હોય તો મારો વિકાસ એ પ્રમાણે કરવો, એ પ્રમાણે મને ઉગવા દેવો, એ હું પોતે એ રીતે પ્રકટ થઈ રહ્યો છું સ્વયંભૂ. એ જે મારામાં સંકલ્પ છે એ પોતે થઈને મારી દ્વારા પ્રકટ થઈ રહ્યો છે. ફુવારો જેમ પ્રકટ થાય ને, એ રીતે મારી દ્વારા મારો સંકલ્પ જે છે, પ્રભુનો સંકલ્પ મારા માટે છે, એ પોતે મારી દ્વારા પોતાને મળે આવિર્ભાવ પામી રહ્યો છે, પ્રભુને પ્રકટ કરી રહ્યો છે સ્વયંભૂ. લાઈફ દિવાનનું જેને કહેવાય ને, આખી પ્રોસેસ આ ચાર શબ્દોમાં ઈશો આસુપ્રેસમાં કીધી છે. આના પર જ આખું લાઈફ ડિવાઇન ડેવલપ કર્યું છે શ્રી અરવિંદે, આ ચાર શબ્દો ઉપર, બીજું કંઈ નથી. પણ આપણે અનુભવવાનું છે. આ રીતે આપણે કેવી રીતે અનુભવવાનું છે? આપણે એ રીતે અનુભવવાનું છે કે અત્યારે આપણે બેઠા હોઈએ તો હું છું, ઓલા ઓલો છે, ઓલા ઓલા ભાઈ છે, ઓલા બેન છે, એમ નહીં સમજવાનું. હું એક પ્રભુનો આવિર્ભાવ છું, આ બધા પ્રભુના આવિર્ભાવ છે, અને આ બધાનું આયોજન પ્રભુએ કરેલું છે. આજે આપણે ભેગા અહીંયા થવાના છે એ પ્રભુનો સંકલ્પ છે. આપણે ભલે પણ કહેતા હોય કે હું, હા, મેં સવારે નિર્ણય લીધેલો ત્યાં હાજર રહેવું છે, ત્યાં જવું છે, પછી આમ કર્યું. જે રીતે વાહન પર આવ્યા, સ્કૂટર પર આવ્યા, રિક્ષામાં આવ્યા, કારમાં આવ્યા, જે રીતે તમે આવ્યા હોય એ રીતે. પણ આ પ્રભુનો સંકલ્પ છે અને એમાં આપણે આ કામ કરીશું, આપણે આ કામ કરવાનું છે. દર ક્ષણે આ રીતે અનુભવ કરવું કે હું પણ પ્રભુનો આવિર્ભાવ છું, દરેક જણ પ્રભુનો આવિર્ભાવ છે, વસ્તુ માત્ર પણ પ્રભુનો આવિર્ભાવ છે. તમે એક વખત એ રીતે જોવા માંડો, એક વખત નિરાતે બેસો ખુરશી પર રાત્રે અને વિચાર કરો કે સામે ઘડિયાળ છે, વાહ પ્રભુ તે ઘડિયાળનું રૂપ લીધું છે. દરેક વસ્તુ તમે જોતા જાઓ અને તમને લાગશે, પછી જે આનંદ અંદરથી હું પ્રકટ થશે જોજો તમે, એ સાચો આવિર્ભાવ છે, એ સાચો આવિર્ભાવ છે અંદરથી પ્રકટ થતો પ્રભુનો. પ્રભુને સર્વત્ર જોવા એનો અર્થ આ છે. બધે આપણે પ્રભુને જોવા છે એનો અર્થ, સામાન્ય લોકો તો એમ કરે છે કે કોઈ માણસને જોવે ને પછી એના ચિત્તમાં એક ભગવાનની પ્રતિમા નિર્માણ કરે છે, એમાંય ભગવાન છે, એમાંય ભગવાન. આ રીતે નથી જોવાના, આ મેં કીધું એ રીતે જોવાનું છે. અણુરેણુમાં ભગવાન છે, આખા આખા તમે ભગવાન જ છો, બીજું કોઈ નથી. ભગવાને તમારું આખું સ્વરૂપ લીધેલું છે, તમારું હૃદયમાં ભગવાન છે અને આજુબાજુ ભગવાન નથી, એવો કોઈ પ્રકાર જ નથી. તમારા કોષકોષમાં ભગવાન, આપણા કોષકોષમાં ભગવાન છે, આખા શરીરમાં ભગવાન છે, આપણા જે કંઈ છે એમાં બધા ભગવાન જ છે. આપણે છીએ તો હું પોતે ભગવાન છું, મારા ચશ્માય ભગવાન છે, મારો આ સ્વેટરે ભગવાન છે, પેન્ટ મોજા બધા ભગવાન જ છે, અને ભગવાન સિવાય કંઈ નથી. આ પ્રકારનો અનુભવ જ્ઞાનેશ્વરે બહુ સરસ ઉપમા આપી છે નાના સમજાવવા માટે. આ જ ભાવ કે એકાદા મોટા ખડકમાંથી, પથ્થરમાંથી, અખંડ પથ્થરમાંથી એક મંદિર ખોતર્યું છે, એ મંદિરની મૂર્તિ પણ એમાંથી જ ખોતરી છે તોડ્યા વગર, અને એમાંથી જ આગળ એક કોઠિયો પણ ખોતર્યો છે, અને એમાંથી એક દર્શન કરતો ભક્ત પણ ખોતર્યો છે. હવે શું છે, ઓલો પથ્થર છે, ભક્ત છે, એ પણ પથ્થર જ છે, પોઠિયો છે એ પણ પથ્થર જ છે, મૂર્તિ પણ પથ્થર જ છે, મંદિર પણ પથ્થર જ છે, બધું પથ્થર પથ્થર ને પથ્થર જ છે. એવી રીતે આપણે ભાવ નિર્માણ કરવાનું છે કે આપણે જે કંઈ છીએ, આપણે જે કંઈ જોઈએ છીએ, અનુભવીએ છીએ, એ બધું પ્રભુ, અને પ્રભુ સિવાય કાંઈ જ નથી, પ્રભુ સિવાય કાંઈ જ નથી. એ પ્રકારનો કોઈ વખત તમે ભાવ નિર્માણ કરવો અને પછી જો અંદરથી આનંદનો ઉમળકો પ્રકટ થાય છે કે નહીં, એ આનંદનો ઉમળકો પોતાનું એ પ્રકટ થવા માંડશે. હે મારા પ્રભુ, હવે તો તું મારી પાસેથી આનંદ પાછો નહીં જ ખેંચી લે એમ પ્રાર્થું છું. એક પછી એક મારી સગળી ભ્રાંતિઓના દુઃખ ભોગવીને મેં તેમનું વિસર્જન કરી નાખ્યું છે. આપણે બધી ભ્રાંતિઓ ખોટ નાખી છે, હું અમુક છું, અમુકનો દીકરો, અમુકની દીકરી, અમુકનો પતિ, અમુકનો પત્ની, એ બધું છોડી દો. આ ફક્ત એક ડ્રામા પૂરતા નામ આપેલા છે, બાકી પ્રભુ સિવાય હું કોઈ નથી, હું અલગ નથી, એ પ્રકારનો ભાવ જ સતત મનમાં તમારે રાખવાનો છે. આ બાકી બધી ભ્રાંતિઓ છોડી દેવાની છે આપણે. એક પછી એક મારી સગળી ભ્રાંતિઓના દુઃખ ભોગવીને મેં તેનું વિસર્જન કરી દીધું છે, જેથી મારો મૃત આત્મા પુનર્જીવનનો અધિકારી થઈ તારા જ્યોતિર્મય ધામમાં હવે પ્રવેશ આપશે. જ્યોતિર્મય ધામમાં આપણે પ્રવેશ મેળવવાનો છે, એટલે પ્રકાશમય ચેતનામાં આપણે બહાર મૂકવાનું, પ્રકાશમય ચેતનામાં આપણે પ્રવેશી જવાનું છે, જે પ્રકાશ પ્રકાશ સ્વરૂપ જ આપણે બની જવાનું છે, એ ભાવમાં આપણે રહેવાનું છે. એ છે જ્યોતિર્મય ધામમાં પ્રવેશવું. આખો ભૂતકાળ લય પામી ગયો છે, એમાંથી માત્ર એક સમર્થ પ્રેમ જ અવશિષ્ટ રહ્યો છે આપણામાં. બાકી શું રહ્યું? ફક્ત પ્રેમ, પ્રભુ પ્રેમ, પ્રભુ પ્રેમ સિવાય આપણા પાસે કંઈ બાકી રહેતું જ નથી, બાકી બધું આપણે છોડી દેવાનું છે. આ એ પ્રેમે મને બાળકનું વિશુદ્ધ હૃદય આપ્યું છે, એક બાળક જેવું હૃદય આપ્યું છે, અને દેવના ચિત્તનું લાઘવ અને સ્વાતંત્ર્ય આપ્યું છે. લાઘવ એટલે નમ્રતા, અને દેવના પ્રભુના ચિત્તનું એક નમ્રતા આપી છે, કે જે હું જે પ્રકારે પ્રભુ છું એમ બધા જ પ્રભુ છે. ક્યાંય ઉચ્ચ નીચનો ભાવ નથી, કોઈના માટે કોઈ અણસાચતું બોલવું નહીં, કોઈ માટે ટીકા કરવાની નહીં. ટીકા કરવી એ તો વ્યવહારિક બુદ્ધિનું કાર્ય છે, એને તો પહેલાંથી જ ફેંકી દેવી પડશે તમારે. કોઈ માટે કોઈ પ્રકારનો કટુ ભાવ નહીં, એ પ્રકારનું રાખીને, શુદ્ધ હૃદય રાખીને બધું પ્રભુમય છે એ રીતે ભાવ નિર્માણ કરવો જોઈએ તમારે. સ્કૂટર પર બેસતા હો એ વખતે સ્કૂટર જોતા હોત ભાવ નિર્માણ થવો જોઈએ, અરે પ્રભુ તું સ્કૂટર તરીકે મને મદદ કરવા આવ્યો છે, આ ભાવ હોવો જોઈએ. આ પ્રકારે દરેક ઠેકાણે પ્રભુને જોતા શીખશું તો આપણું પ્રભુમય જીવન બનશે, દિવ્ય જીવન બનવાનો આ જ એક સહેલામાં સહેલો અને ડાયરેક્ટ માર્ગ છે, એના સિવાય બીજો કોઈ માર્ગ નથી. ન અન્યહ પંથ વિદ્યતે અયનાય, આના સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ જ આધ્યાત્મિક જીવનનું મૂળભૂત રહસ્ય છે, મૂળભૂત સત્ય છે. બાકી બધું આ ભાવ નિર્માણ કરવા માટે કરેલા જુદા જુદા પ્રયોગો માત્ર છે, પણ મૂળ આપણે મૂળ વસ્તુ, શ્રી અરવિંદ કહે છે મૂળ વસ્તુને પકડી લ્યો, પદ્ધતિ વગેરે બધું જવા દો, મૂળ વસ્તુને પકડી લ્યો અને એટલાનો જ અભ્યાસ કરો આપણે, બાકી બધું આયોજન પોતાને પ્રભુ કરી દેશે. અહીં આપણે વિરમીએ.